રાજકોટમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 15/9/86 સમયસાર ગાથા 320 પર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 155.
સર્વ પ્રકારે શુદ્ધાત્માની આરાધના કરવી, એનું લક્ષ કરવું ને માલિન થવું, એવા વિદ્રાગી પરિણામ જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એવા અતિન્દ્રિય આનંદના પરિણામને પરમાત્મા પર્વ કહે છે. દસ ધર્મોમાં જે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે, એટલે જેવું સ્વરૂપ છે એવું જ વ્યાખ્યાન, એમાં કિંચિત માત્ર પણ વિપરીતતા ન હોય તેને સમ્યક પ્રકાર કહેવામાં આવે છે. સમ્યક પ્રકારે શુદ્ધનું વ્યાખ્યાન કરવું અને મુનિ વગેરેને પુસ્તક સ્થાન તથા પીચી કમળ આદિ સંયમના સાધન આપવા તે ધર્માત્માઓનું ઉત્તમ ત્યાગ ધર્મ છે. હું શુદ્ધ આત્મા છું, મારું કંઈ પણ નથી, એવા સંવેદનાપૂર્વક અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધ સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યાં મુનિઓને સર્વે પરભાવોનો ત્યાગ થઈ જાય છે. ત્યાગ કરવો પડતો નથી જ્યાં શુદ્ધાત્માની સન્મુખ પરણતી કરી અને સ્થિરતારૂપ વિતરાગ ભાવ પ્રગટ થયો ત્યાં અસ્થિરતારૂપ રાગની ઉત્પત્તિ જ ન થઈ તેને ત્યાગ થયો કહેવામાં આવે છે. ત્યાગના ભાવ તરફ પણ તેનું લક્ષ નથી. રાગનો અભાવ થાય છે એનું પણ લક્ષ નથી, જે છે એનું લક્ષમાં જાય છે. જો ત્યારે રાગની ઉત્પત્તિ ન થઈ તો રાગનો ત્યાગ થયો કહેવામાં આવે છે. આત્માના ભાનપૂર્વક શરીરાદી સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો, શરીરનો ત્યાગ નહીં, સંયોગનો ત્યાગ નહીં, સંયોગ સંયોગમાં છે પણ મમતાનો ત્યાગ કર્યો, એમાં ઉત્તમ આખી જે ધર્મ પણ આવી જાય. એક જ શ્લોકમાં આચાર્ય દેવે તે ધર્મનું વર્ણન કર્યું. આત્માના ભાનપૂર્વક મુનિ દશા વર્તી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઉઠે ત્યારે વિકલ્પ ઉઠે એમ કહ્યું, વિકલ્પ કરે એવો શબ્દ નથી. વિકલ્પ ઉઠે છે, ઉત્પન્ન થાય છે, નૈસર્ગિક છે, એ સ્વયં મેં ઉત્પન્ન થાય છે. એનો વિકલ્પનો ઉત્પાદક આત્મા નથી. વિકલ્પ ઉઠે ત્યારે મુનિઓ શુદ્ધની શાસ્ત્રની શ્રુતની એટલે શાસ્ત્રની હિનવાણીની ભલી રીતે વ્યાખ્યા કરે, ભલી એટલે સમ્યક સારી રીતે જેમ છે તેમ વ્યાખ્યા કરે, તેને અહીં ત્યાગ ધર્મ કહ્યો છે. ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની ક્રિયાને કે રાગને ધર્મ કહ્યો નથી, પણ તે વખતે અંતરમાં વિતરાગ સ્વભાવનું વલણ થતા જે રાગનો ત્યાગ થાય છે તે ઉત્તમ ત્યાગ છે. શુદ્ધની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય એ કઈ ધર્મ નથી. શુદ્ધનું રહસ્ય તો આત્મ સ્વભાવ છે. વિતરાગ ભાવ એ જ સર્વતતાનું પ્રયોજન છે. પૂજ્ય બેનશ્રી બેને કહ્યું છે કે આ મહાપુરુષને ગુરુદેવને ખુદની લબ્ધિ પ્રગટ થઈ હતી. આથી બધી વાણી ચારે તરફની ચોપટ સિંહ ગર્જના અને શુદ્ધની લબ્ધિ હતી. ભાવ શુદ્ધથી શુદ્ધાત્માનું ભાન તો હતું, પણ વાણી દ્વારા પણ સ્વરૂપને કહેવાની એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિનો એને યોગ હતો. એક વખતનો પ્રસંગ છે, મારી સાથે પછી ગુરુદેવની ચર્ચા થઈ. હું અને ગુરુદેવ બે જ હતા એના રૂમમાં. એ વખતે બાહ્યનો અમુક પ્રકારનો પ્રસંગ વધતો હતો. એના અનુસંધાનમાં ગુરુદેવે કહ્યું કે લાલભાઈ, આ જે અમારી વાણી છૂટે છે એ પેન્સીના કારણે છૂટે છે. મુખ્યપણે જેમ તીર્થંકરની વાણી ગરદનના યોગે છૂટે, એવો કોઈ સહજ નિમિત્ત નૈમિત મેળ છે. 66 દિવસ સુધી વાણી ન છૂટી ભગવાન મહાવીરની. અને જ્યાં ગૌતમ ગણધર પધાર્યા ત્યાં વાણીનો ધોધ છૂટ્યો અને સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર અંગીકાર કરી ચાર જ્ઞાન પ્રગટ થઈ ગયા મન પર્યું જ્ઞાન સહિત ગણધરને. ત્યારે ગુરુદેવે ફરમાયું કે લોકોને કઈ ખબર નથી અને બેનસેની કિંમત પણ નથી, કે અમારી વાણી ખરે છે એ મુખ્યપણે એના નિમિત્તે ખરે છે. પછી ગૌણ પણ બીજાઓ પણ હોય છે, એમાં પાત્ર જીવો ગૌણ પણ હોય છે. આ પ્રત્યક્ષ એમની સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ હું કરું છું. શુદ્ધની લબ્ધિ હતી ગુરુદેવને, શુદ્ધની લબ્ધિ પ્રગટ હતી. શુદ્ધ જ્ઞાન દ્વારા શુદ્ધાત્માનો અનુભવ તો ઘણા જીવોને થાય. ઘણા જીવો શુદ્ધ જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરી સાધના કરીને સિદ્ધ પરમાત્મા થાય, પણ વાણીનો યોગ આત્માના સ્વભાવને અંતર્મુખ થઈ એનું લક્ષણે માલિક થવું, એ આખા શાસ્ત્રનું તાત્પર્ય છે. શ્રીમદજીએ ફરમાયું અનુભવ લક્ષ્ય પ્રતીક. અને એ જ શબ્દ સમયસારમાં જયચંદ પંડિત ભાવાર્થકારે પણ એ શબ્દો લીધા કે અનુભવ લક્ષ્યને પ્રતીક. અનુભવ એટલે સ્થિરતા ચારિત્ર, લક્ષ્ય એટલે જ્ઞાન અને પ્રતીતિ એટલે શ્રદ્ધા. ગુરુદેવ ભક્તો વખત ફરમાવતા હતા કે તું પરનું લક્ષ છોડી દે અને સ્વનું લક્ષ કર, એટલે કે પરનું જાણવાનું તું બંધ કરી દે તો તારો ઉપયોગ ધર્મમાં આવશે. આ તો સેંકડો વખત બોલેલા છે, પરનું લક્ષ છોડી દે અને સ્વનું લક્ષ, અને પાપનું પણ લક્ષ છોડી દે. શુદ્ધનું રહસ્ય તો આત્મ સ્વભાવ છે, વિતરાગ ભાવ એ જ સર્વતાનું પ્રયોજન છે. વિકલ્પ હોવા છતાં તે વખતે વિતરાગી જ્ઞાન સ્વભાવના આશરે સમ્યક શ્રુતની વૃદ્ધિ થાય છે અને રાગ ટળતો જાય છે. આ જ ધર્મ છે. જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું વ્યાખ્યાનનું વલન કરતા મુનિઓને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે. સ્વભાવના ગ્રહણ પૂર્વક રાગની ઉત્પત્તિ ન થવી તેને રાગનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. ગ્રસ્તોને કોણ આત્મ સ્વભાવને લક્ષે શ્રુતનું વલન સ્વાધ્યાય કરતા શ્રુત જ્ઞાનની નિર્મળતા વધે છે, રાગ તૂટતો જાય છે. તેથી તેટલે અંશે તેને પણ ત્યાગ ધર્મ છે. ગ્રંથિને પણ અંશે ત્યાગ ધર્મ વર્તે છે. મિથ્યા દ્રષ્ટિએ તો એકલો અધર્મ જ હોય છે. સમ્યક દર્શન થયા પછી જો સાધક જીવને નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મ એવા બે પ્રકાર છે. મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય ને વ્યવહાર નથી અને કેવળીને પણ નિશ્ચય ને વ્યવહાર નથી. માત્ર અનુત્કષ્ટ ભાવ સાધકની ભૂમિકામાં છે. એટલે સ્વાશ્રિત થોડો વિતરાગ ભાવ અને પરાશ્રિત રાગ ભાવ એને જાણવું તે વ્યવહાર, એ પ્રકારનો નિશ્ચય ને વ્યવહાર સાધકની દશામાં હોય છે. એ સાધક પણ જયારે સ્વભાવમાં લીન થાય ત્યારે એકલો નિશ્ચય હોય છે. એ વખતે બુદ્ધિપૂર્વક નો રાગ એને હોતો નથી. સવિકલ્પ દશામાં જાણેલો પ્રજ્ઞાન છે. અને કેવળી ભગવાનને જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે એક શુદ્ધ નહીં જાણેલો પ્રજ્ઞાન છે. સાધકને વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનમાન કોઈ કોઈને કોઈ વખતે એ પણ સવિકલ્પ દશા હોય ત્યારે નિરીકલ્પ ધ્યાનમાં જામી જાય ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ તો હોતો જ નથી. તેટલો ખરેખર ધર્મ છે. અને શુભ રાગ કયો તે ખરેખર ધર્મ તો નથી, પણ ધર્મી જીવને તે રાગનો નિષેધ વર્તે છે. નિષેધ કરવો પડતો નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે રાગનો નિષેધ કરીને અંદર જોતો, પછી સવિકલ દશામાં એ રાગનો નિષેધ એને કરવો પડતો નથી. કેમ કે નિષેધ પૂર્વક અંદર ગયા પછી જે બુદ્ધિપૂર્વક રાગ ઉત્પન્ન થાય છે એનો નિષેધ વર્તે છે. નિષેધ વર્તે છે એટલે કે એમાં આત્મબુદ્ધિ થતી નથી. નિષેધ વર્તે છે એટલે રાગ પ્રત્યે દ્વેષ નથી. નિષેધનો અર્થ દ્વેષવાચક નથી. તે રાગ વર્તે છે એનો નિષેધ વર્તે છે એટલે એના પ્રત્યે દ્વેષ હોય. શુભ રાગ પ્રત્યે સાધકને દ્વેષ પણ નથી અને શુભ રાગ પ્રત્યે રાગ પણ નથી. પાંચમા વ્રત છે એને જાણે છે પણ એમાં આત્મબુદ્ધિ થતી નથી, માટે તેને નિષેધ વર્તે છે એમ કહેવામાં. ધર્મી જીવને તે રાગનો નિષેધ વર્તે છે, નિષેધ કરતો નથી. તેથી ઉપચારથી તેને ધર્મ કહેવામાં. નિષેધ વર્તે છે માટે ઉપચારથી તેને પાંચમા વ્રતના પરિણામને પણ વ્યવહાર ધર્મ કહેવામાં આવે. આ પ્રકારે આજનો ત્યાગ ધર્મનો જો છે. મિથ્યાત્વનો ત્યાગ થયા પછી આ મુનિ દશાની વાત હતી. હવે મિથ્યાત્વનો ત્યાગ કેમ થાય એની વાત 320 ગાથામાં આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. પાનો 101 ફરીથી છેલ્લી ત્રણ લીટી અનુસંધાન આવી જાય એટલા માટે 101 પાન. અરે ભાઈ એમ નથી બાપા, ભગવાન આત્મા કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ હોવાથી, કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળો હોવાથી જાણવું તો કરે પણ તે બંધને રાગ નહીં કરતો નથી, તેમ તે રાગને વેચતો પણ નથી. બંધને રાગને જ્ઞાન જાણે એનો કેવળ એ સ્વભાવી પણ કેવળ જ્ઞાન સ્વભાવ છે ને. આ સ્વભાવથી જ આત્મા જ્ઞાનમય છે. સ્વભાવથી જ આત્મા અનાદિ અનંત જ્ઞાનમય છે. એ અનાદિ અનંત જ્ઞાનમય પણ છૂટી અને આત્મા રાગમયપણે થયો નથી ને થવાનો પણ નથી. એની બુદ્ધિ બગડી ગઈ છે. એની બુદ્ધિ નો દોષ છે કે હું રાગમય થઈ ગયો. આત્મા તો સચિદાનંદ પરમાત્મા જ્ઞાન ની આનંદ ની બુદ્ધિ રહેલી છે. એ જ્ઞાન સ્વભાવ છે ને, તો રાગ ને બંધ ને જ્ઞાન જાણે પણ તેને એ કરે કે વેદે એવું એનું સ્વરૂપ જ નથી. એનો સ્વભાવ જ નથી. રાગ ને કરે અને દુઃખ ને વેદે એનું સ્વરૂપ નથી. રાગ ને જે કરે ને દુઃખ ને વેદે એને જાણે ખરું જ્ઞાન, પણ હું રાગ ને કરું ને હું દુઃખ ને વેદું એવું જ્ઞાન માં પાકું નથી. હવે પરનું આ ઝવેરા હીરા માણેક મોતી ને કપડા કહેજો આમાં આવ્યું. ઝવેરા હીરા માણેક મોતી નું ને કપડા વગેરે કરવું તો ક્યાંય દૂર રહી ગયું. આ દશરક્ષણ પર્વ નું પુસ્તક તમારી પાસે હોય તો લેતા જજો. તમને ઈચ્છા છે ને લેતા જજો. દશક પુસ્તક લઈ જાય. દસ ભાઈ કહે છે ભાઈ કે 10-15 પુસ્તક લઈ જાય ત્યાં કોઈને આપવા. બહુ સારો પુસ્તક હોય છપાણો નહીં. અમે છપાણીએ રાજકોટ છપાણો. રાજકોટ જ શું બોલવા જેવું કઈ નથી. આહા શું બોલે. આહા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ માં ફેરફાર થયો. એ ગુરુદેવ તો કહેતા હતા અરે પુસ્તક ની પ્રભાવના કરો, પુસ્તક છપાવો, એમાં ખર્ચો. અને દાખલો આપે ક્રિશ્ચિયન નો, એ 2 રૂપિયાની ચીજ 4 આણામાં એ આપે વેચે અને કોકને ફ્રી પણ આપે. આ કરવા જેવું છે. ખર્ચવા જેવું તો દ્રવ્ય શ્રુત નો કેમ ફેલાવો થાય, ગુરુ ની વાણી નો કેમ ફેલાવો થાય. એ રાજકોટે બીડું ઝડપું છે અને એની શક્તિ અનુસાર થોડું થોડું કામ પણ કરે છે. વાહ બહુ સારો. એવા રજૂ કરવાથી બીજા જીવોને ખ્યાલ આવે અને બીજાઓને પ્રેરણા મળે. આ જયપુર ની એક પદ્ધતિ મેં જોઈ. જયારે જયારે શિબિર હોય ત્યારે આખો અહેવાલ ચંદુભાઈ આખો અહેવાલ અતિથી આપે. એમાં જ એની પ્રગતિ થાય. કેમ કે નકર ખ્યાલ કેમ આવે કે શું પ્રવૃત્તિ ચાલે છે એમ ખ્યાલ તો આપો જોઈએ. એક રજકણ થી માંડીને આખી દુનિયાને એ જાણે જ્ઞાન, પોતાને જાણતા જાણતા એ લોકાલોક પણ જ્ઞાનમાં જણાય એને જાણે. પણ જાણવાના સંબંધ માત્ર થી પર પદાર્થ ને સ્વને જાણતા પર પદાર્થ ને જ્ઞાન જાણે ભલે, પણ એ જ્ઞેય જ્ઞાયક નો વ્યવહાર સંબંધ ની ઉપરાંત એની સાથે કરતા કર્મ સંબંધ થઈ જાય એમ 3 કાળમાં બનતો નથી. પરની સાથે કરતા કર્મ સંબંધ તો ન થાય, પણ પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ન થાય. પણ સ્વને જાણતા પર જણાય તો તેને વ્યવહારે જાણે છે એમ કહેવામાં આવે છે. વ્યવહાર કેમ કે પર જણાતા પરની સાથે જ્ઞાન તન્મય થતું નથી, માટે પરનું જાણવું તે વ્યવહાર છે અને સ્વનું જાણવું તે નિશ્ચય છે. કેમ કે જ્ઞાન અભેદ થઈને આત્માને જાણે છે. એક અભેદ જાણનાર, એક અભેદ જાણનાર છે આત્મા તો. એક રજકણથી માંડીને આખી દુનિયાને જાણે જ્ઞાન, પણ જાણવાના સંબંધ માત્ર થી, દૈહિક નાયક ના વ્યવહાર સંબંધ માત્ર થી એને પરને ને રાગને કરવા અને વેદવાનો સંબંધ થઈ જાય એવી વસ્તુ નથી. એના માટે છે કે જ્ઞાયકને જાણતા જાણતા પરને જાણે તો જ્ઞેય નાયક નો વ્યવહાર કહેવાય. જ્ઞાયકને જાણવાનું છોડી અને પરને જાણવા જાય તો રાગની સાથે કરતા કર્મ સંબંધ થાય અને પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ જાય તો દ્રષ્ટિમાંથી દ્રવ્ય છૂટી જાય છે અને નિશ્ચય જ્ઞાન નથી તો વ્યવહાર જ્ઞાન નો પણ અભાવ થઈ જાય છે. એવી વસ્તુ નથી. જ્ઞાન તત્વ વસ્તુ ખૂબ સૂક્ષ્મ છે. જ્ઞાન પોતે અરૂપી હોવાથી સૂક્ષ્મ છે. ઇન્દ્રિય જ્ઞાન થોડું છે, પાપના પરિણામ તો થોડું છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ થોડું છે. કેમ કે સ્થૂળ ને જાણે છે માટે થોડું છે. જ્ઞાન તત્વ વસ્તુ ખૂબ સૂક્ષ્મ છે ભાઈ. લોકો તો એને સ્થૂળ સંયોગ ના ને રાગ ના સંબંધ થી માને છે. આત્માને દેહ નો સંબંધ છે, કર્મ નો સંબંધ છે, રાગ નો સંબંધ છે, એવા સંબંધ વાળો જે માને છે એને શુદ્ધાત્મા ની પ્રાપ્તિ થતી નથી. એ તો સંબંધ થી રહી છે. ભાવ કર્મ નો સંબંધ નથી, દ્રવ્ય કર્મ નો સંબંધ થયો નથી અને શરીર નો પણ સંબંધ થતો નથી. રાગ ને આત્મા અડતો નથી તો કર્મ ને નવ કર્મ ને તો ક્યાંથી અડે? કેમ કે આત્મા અરૂપી સૂક્ષ્મ છે. પણ અહીં કહે છે રાગ થી ને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાન તત્વ. અહીં કહે છે રાગ થી ને પરથી ભિન્ન, કેમ કે અભિન્ન ની ભ્રાંતિ છે ને, એટલે ભિન્નતાનું જ્ઞાન કરાવીને અભિન્ન માં લઈ જાય છે. ઉપદેશ ની શૈલી અલગ અને અનુભવ ના કાળ ની શૈલી પછી અલગ હોય છે. રાગ થી ને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાન તત્વ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું છે. કેવળ ઓનલી માત્ર જાણવું જાણવું જાણવું, જ્ઞાન ના ગર્ભમાં જાણવાની ક્રિયા થાય છે અને જ્ઞાયક ના ગર્ભમાં જાણવાની શક્તિ નિષ્ક્રિય ભરેલી છે અને એની વ્યક્ત પર્યાય થાય ત્યારે પણ એમાં પર્યાયમાં જાણવાની ક્રિયા થાય છે, પણ એમાં રાગની કરોતી ક્રિયા દેખાતી નથી. મિથ્યાત્વની ચિકાશ એ જ્ઞાનમાં નથી, અજ્ઞાની ના જ્ઞાનમાં પણ મિથ્યાત્વની ચિકાશ આવતી નથી. આપણે રાત્રે ચાલતું તો એમાં આવી ગયું છે, શાંતિભાઈ આવી ગયું છે ફરીથી અત્યારે. ભાવના તો અનુકૂળતા ચાલુ કરવાની છે, ભાવના તો છે, પણ આપણા સત્તાણું નંબર નો શ્લોક છે, બહુ ઊંચો છે. અજ્ઞાની ને હું ફાવી જાય એવો શ્લોક છે. અજ્ઞાની ને હું ફાવી જાય એવો શ્લોક છે. જેમ કેવી રીતે દ્રષ્ટાંત કોઈના ઉપર લાખ્યાનું કર્જ થઈ ગયું અને લેણદાર ધક્કા ખાય ખૂબ સવારથી સાંજ સુધી ચેન પડવા રહી. ત્યારે એક એના મિત્ર ધક્કા એની પાસે જઈને વાત કરી કે આ પ્રકારે હું તકલીફમાં છું. વાત કરી કે શું તકલીફ છે કે લાખ નું કર્જ છે ને રોજ હું આપી શકતો નથી, ચૂકવી શકતો નથી, માતા ખાય છે રોજ. ત્યારે એના મિત્ર પાસે જઈને વાત કરે છે ત્યારે મિત્ર કે ભલે ખુશીથી, પણ અત્યારે મારી પાસે બેંકમાં કેશ બેલેન્સ નથી, પણ હું મુદતનો ચેક તમને લાખ રૂપિયાનો લખી દઉં, એક મહિનાની મુદતનો. પ્રસિદ્ધ વ્યક્તિ હતી ગામની પ્રસિદ્ધ વ્યક્તિ, જેમ કે રાજકોટમાં વિરાણી કુટુંબ જેમ પ્રસિદ્ધ છે, એને લાખ રૂપિયાનો ચેક લખી દીધો, પણ એક મહિનાની મુદત પછી. બીજે દિવસે બધા આવ્યા ઉગ્રાણી, એને કહે છે કે ભાઈ તમારા રૂપિયા આના પાસે કે મને આપવા છે, પણ એક મહિનો તમે ધીરજ ધરી જાઓ. ભાઈ એક મહિનો ધીરજ ધરો. તો કે પણ એક મહિના પછી ક્યાંથી આવવાના છે? એટલે ખિસ્સામાંથી ચેક કાઢીને બતાવ્યો. બોલાય સહી વાંચી વિરાણી, બસ અમને રૂપિયા આવી ગયા, અમે એક મહિના સુધી ઉઘરાણી કરશું નહીં, આ તારીખ પછી બીજા દિવસે મેં આવશું. દેનારને હું ફાવી ગઈ અને લેનારને પણ હું ફાવી ગઈ નહીં. રૂપિયા હાથમાં નથી આવ્યા જ્યોતિભાઈ, રૂપિયા હાથમાં, દેનાર પાસે રૂપિયા નથી આવ્યા ઓળભાઈ, અને લેનાર પાસે રૂપિયાની રકમ મળી નથી, પણ ઓલાને ખાતરી થઈ ગઈ કે આ ચેક સાચો છે, સાવકાર માણસો ચેક ફરશે નહીં અને રૂપિયા અમને આપી દેશે, કેમ કે આ દાનત વાળો માણસ છે. એટલે ટ્રાય કરીને લાખ રૂપિયાનો ચેક લાવ્યો છે, દેવાની ભાવના વાળો લાવ્યો છે અને સહી વાળો સાવકાર છે. સમજાણો આમાં કઈ? એમાં અહીંયા સંતો અનુભવી સંતો, ભલે અવિરત સમય દ્રષ્ટિ હો, ગ્રસ્તી હો, તો પણ કોઈ કામ કર્યા છે, અદભુત કામ કર્યા છે. આદમ અનુસાર આ બધી વાત આદમમાં રહેલી છે, એ વાત 97 નંબરના શ્લોકમાં લખેલી છે. ઘેરજીને ટાઈમ હોય તો વાંચી જવું, ટાઈમ હોય તો. જોકે અત્યારે તો 10 લખેલી બરોમાં તો ટાઈમ હોય. ના અત્યારે તો આ લેસન આપણે આપીએ છીએ વધારે પાકું કરવા માટે, વધારે પાકું કરવા માટે. સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દ્રષ્ટિથી જ્ઞપ્તિ જ્ઞાન ગુણ અને કરો તો મિથ્યા તો રાગાદિ રૂચિકાશ એમનામાં એકત્વ પણ નથી. જ્ઞાન ઉપયોગ પ્રગટ્ય છે મિથ્યા દ્રષ્ટિ પાસે અને એની પાસે મિથ્યાત્વની પર્યાય પણ છે. મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે પણ અજ્ઞાન ઉત્પન્ન થતું નથી, ઉપયોગ ઉત્પન્ન થાય છે. એ ઉપયોગનું અજ્ઞાન તો કરી નાખે છે, જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન એટલે સામાન્ય ઉપયોગ. જ્ઞાન ગુણ અને મિથ્યાત્વ રાગાદિ વિકાસ આ ભેદ જ્ઞાનનો મંત્ર છે. એમનામાં એકત્વ પણ નથી. જ્ઞાન ઉપયોગ અને મિથ્યાત્વના પરિણામ એમાં એક પણ નથી. ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થા રૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને ખુલાસો કરે છે. એ તો જ્ઞાની હોય ને એને ઉપયોગ અને રાગની એકતા ન હોય, પણ અજ્ઞાનીને તો ઉપયોગ ને રાગની એકતા જ હોય કે ના ભિન્નતા છે. તને ભ્રાંતિથી એકતા લાગે છે, બાકી છે તો બે અણુ ભિન્ન ભિન્ન છે. મિથ્યાદ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે. જ્ઞાન ગુણ એટલે તિકારી ગુણની વાત નથી. જ્યારે મિથ્યાત્વને દોષ કહીએ ત્યારે ઉપયોગને ગુણ કહેવાય. મિથ્યાત્વને દોષ કહેવાય ત્યારે જ્ઞાનને ગુણ કહેવાય. જ્ઞાન ગુણ પણ છે ને રાગાદી ચિકાસ પણ છે. કર્મ બંધ થાય છે એ રાગાદી ચિકાસ થી થાય છે, જ્ઞાન ગુણ ના પરિણમન થી બંધ થતો નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. તથા જ્ઞાન ગુણ વિશે અશુદ્ધ રાગાદી પરિણમન નું અંતરંગમાં એકત્વ પણ નથી, ભિન્નત્વ રહેલું છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે ને રાગ આશ્રય ઉભો થાય છે, મલિનતા જોરે જોરે છે પણ એક થતો નથી, એકમાં બીજાનો અભાવ છે. તે કારણ થી જ્ઞાન ગુણ અને અશુદ્ધ પણ ભિન્ન છે, ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન ભાષે તો સમ્યક દર્શન, ભિન્ન ભિન્ન છે અને અભિન્ન ભાષે તો મિથ્યા દર્શન, અધર્મ એક રૂપ તો નથી. ભાવાર્થામ છે કે જ્ઞાન ગુણ અને અશુદ્ધ પણ દેખતા તો મળેલા જેવા દેખાય છે, દેખતા તો પાણી માટીના સંગે મલિન થયું તો જાણે પાણી મલિન દેખાય છે, પણ ખરેખર પાણી મલિન નથી, પાણી સ્વચ્છ છે અને માટી મલિન છે. એ તો તમે ત્રિકાળીની વાત કરો છો કે પાણીની પર્યાયની વાત કરો છો, કે પાણીની જે પર્યાય છે ને કહેવાય વ્યવહારે પાણીની પર્યાય, પણ નિશ્ચય માટીની પર્યાય છે, મલિન છે. પાણીની પર્યાય મલિન ન હોય, માટીની પર્યાય જ મલિન હોય. પણ વ્યવહારના કથનો જાજા, નિશ્ચયના કથન ઓછા, પરંતુ સ્વરૂપ થી ભિન્ન ભિન્ન છે. વિવરણ જાણપણા માત્ર જ્ઞાન ગુણ છે. જાણવું જાણવું ગર્ભિત એ જ દેખાય છે, જાણવું દેખાય છે. એમાં રાગની ચિકાસ, ચિકાસ તે રાગાદી છે, તેથી અશુદ્ધ પણ કહેવાય છે. જે કારણથી આવો સિદ્ધાંત નિષ્પન્ન થયો. સમ્યક દ્રષ્ટિ પુરુષ રાગાદી અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, અશુદ્ધ પણ કરતા છે. ઉપયોગ છે અશુદ્ધતાનો કરતા નથી, ત્રિકાળી દ્રવ્ય તો કરતા નથી, પણ જાણવાની ક્રિયા પ્રગટ થઈ એ પણ રાગનું કરવા પણ એમાં નથી. કેમ કે જાણવા પણ છે માટે એમાં રાગનું કરવા પણ, તેમ રાગ ઉપયોગમાં આવતો નથી માટે ઉપયોગમાં રાગનું કરવા પણ નથી. ઊંડા ઉતરે તો માલ મળે, શેરસીભાઈ કહે છે કે કાંઠે તો શંખલા મળે. શું ભાઈ એ બોલો જ રાખે. દ્રવ્યના સ્વભાવથી જ્ઞાન ગુણ કરતા નથી, નાયક તો રાગ નો કરતા નથી, શુદ્ધ ઉપયોગ તો રાગ નો કરતા નથી, પણ સામાન્ય ઉપયોગ પણ રાગ નો કરતા. સામાન્ય ઉપયોગમાં રાગ નું કરવા પણ જયારે નર્ભાશે ત્યારે એક જ્ઞાન અંતર સન્મુખ થઈને સદઉપયોગ થઈ જાય છે. અને જ્યાં સુધી જ્ઞાન ઉપયોગમાં એમ પાસે કે આ રાગ ને હું કરું છું તો એ જ્ઞાન નું અજ્ઞાન કરીને એ મિથ્યા દ્રષ્ટિ બની જાય. પરંતુ સમ્યક દ્રષ્ટિ ને અસ્તિત્વ નથી, તેથી સમ્યક દ્રષ્ટિ કરતા નથી. આવી આવી વાતો તો શાસ્ત્રોમાં કોઈનું ના હેરાભેરા સંદર્ભ. વચ્ચે 121 પાના પર વચ્ચે મોટો પારો છે, પેલો રાગ થી ને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાન તત્વ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, તેથી તે કર્મ ના બંધ ને માત્ર જાણે છે. થોડો ભાવ બંધ થાય એને પણ જાણે ને દ્રવ્ય કર્મ નો બંધ થાય એને પણ જાણે છે. શું કીધું? જે કર્મ નો બંધ થાય તેને પર જ્ઞેય તરીકે જાણે છે. રાગમાં જરા બંધ થાય, ભાવ બંધ કે કર્મ નો બંધ થાય એને માત્ર પર જ્ઞેય તરીકે જાણે છે. પણ કરે છે કે ભોગવે છે? રાગ ને જળ કર્મ ને કરે ને ભોગવે વસ્તુના સ્વભાવમાં નથી. પણ કરે છે કે ભોગવે છે એમ નહીં. બહુ વાકરી વાત. શુભના પક્ષવાળાને આકરી પડે કે શુભ ભાવનો આત્મા કરતા નથી. ભાઈ, શુભ રાગ છે ને તે અપવિત્ર આસરો તત્વ છે. ભાઈ, એ દુઃખદાયક ભાવ છે, એમાં આકુરતાનું વેદન થાય, માટે એક ભાવ કરવા જેવા નથી. શુભના પક્ષવાળાને આકરી પડે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ બજાવવું છે. ત્યાં શું થાય? એ વ્યવહારના પક્ષવાળાને રાજી કરવા માટે જ્ઞાની વાત ન કરે. કે વ્યવહારના પક્ષવાળાને કહેશું તો એને દુઃખ થશે એમ નહીં, એને સુખ થશે. સાચી વાત સાંભળશે તો આ જ્ઞાન નામ આત્માને કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળો કયો? ત્યાં વસ્તુમાં આત્મામાં એકલું જ્ઞાન છે એમ ન લેવું. કેવળ જ્ઞાન માત્ર, કેવળ જ્ઞાન માત્ર એમ કહેતા આવે છે તો કોઈ એકલો જ્ઞાન ગુણ જ આત્મામાં છે અને આનંદ આદિ બીજા ગુણો નથી એવો અર્થ ન લેવો. જ્ઞાન ગુણ કે અહીંયા અવિના ભાવરૂપ અનંત ગુણ આવી જાય છે. જેમ કે સોનું છે તે પીળું છે એમ કહેવાય એક ગુણની મુખ્યતાથી, પણ ગૌણ પણ એ બીજા ગુણો પણ એમાં આવેલા રહેલા છે. આત્મામાં એકલું જ્ઞાન છે એમ ન લેવું, પણ બીજા અનંત ગુણ સાથે અવિના ભાવ પણ રહેલા છે. અવિના ભાવ એટલે એક જ્ઞાન જ્ઞાન ગુણ છે, ત્યાં અનંત ગુણો રહેલા છે. એક હોય ત્યાં અનંત હોય એને અવિના ભાવ કહેવામાં આવે છે. એમ જાણું એમાં રાગનું કે પરનું કરવું નથી. આહા, રાગનો આત્મા કરતા નથી, અકર્તા છે. એવા આત્માને તો ઉપાધિ પણ જાણ. પરનું કરવું નથી માટે જ્ઞાન માત્ર સ્વભાવ વાળું એમ કહ્યું છે. આહા, એ બોલે નહીં, આત્મા બોલે નહીં, આત્મા ખાય નહીં, આત્મા ચાલે નહીં. બોલે એ બીજો બોલે છે, ખાય છે એ બીજો ખાય છે, ચાલે છે એ બીજો ચાલે છે. એ બોલે, ખાય અને ચાલે એને અંતર્મુખ થઈને જાણે ખરું જ્ઞાન, પણ હું બોલું છું એમ આવતું નથી. એ પૂતગલની અવસ્થા છે ભાઈ, શબ્દની પર્યાય છે. બીજાને શિખામણ દે નહીં, બીજાને ઉપદેશ આપે નહીં. ઉપદેશ કોણ આપે છે કે પૂતગલ આપે છે? એ અનુભવને અનુસરનારી વાણી છે, માટે તે વાણીને એ વાણી દ્વારા જીવો બીજા સમજી જાય છે. ઉદગલ સ્વપર ની વાર્તા કરે છે, જ્ઞાન સ્વપર ને જાણે છે, બીજાને શિખામણ દે નહીં, બીજાની શિખામણ લે નહીં, આવું પરનું કઈ કરે નહીં, એવું જ્ઞાન માત્ર તત્વ આત્મા છે. એક વખત નો પ્રસંગ છે કે આત્મા બીજાને ઉપદેશ આપે, એ તો કે છે કે પાગલપણું છે, અને ઉપદેશ સાંભળે એ પણ પાગલપણું. મુનિરાજ ને શું પડી જંગલમાં કલમ ચલાવી? અત્યાર સુધી કોઈ બીજાના ઉપદેશ થી જીવ પામ્યો નથી, ત્યારે આત્મા આત્માનો ગુરુ થાય ત્યારે જ વસ્તુ સમજાય એવી સ્થિતિ છે. પછી ભલે જ્ઞાની નિમિત્ત પણે બહેરમાં હો, પણ સમજાય છે તો પોતાથી, બીજાના ઉપદેશ થી બીજો સમજે એવી વસ્તુની સ્થિતિ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું શું કરે? એક દ્રવ્યમાં બીજા દ્રવ્ય નો અભાવ છે, અભાવ છે એ બીજાની પર્યાય ને કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન કરે? ભાઈ એ તો સ્વના આશ્રય એને અંદર સુદ્રષ્ટિ સમદ્રષ્ટિ પ્રગટ કરી, તો કહ્યું કે ગુરુના વચનોને પામીને, ગુરુના વચનોને અંતરદ્રષ્ટિ જયારે કરી પોતે, ત્યારે એમ કહેવાય કે ગુરુના વચનોને પામીને સમય દર્શન થયું, આ મારા ઉપકારી ગુરુ છે એમ એને સવિકલ્પનો કા હોય ત્યારે ઉપકારના ભાવ પણ આવે. સજ્જન ઉપકાર ને ઓળખતો નથી, સવિકલ્પ માં આવે ત્યારે એમ ગુરુ ને નક્કી કે મારાથી ઉપાદાનથી સમય દર્શન થયું છે એમ ન બોલે, આપે મને આત્મા આપ્યો, હું તો કઈ જાણતો નતો. ત્યારે ગુરુ કહે કે એ તો તમારી યોગ્યતા થી છું, ગુરુ એમ નક્કી કે અમારાથી છું. શિષ્ય ને ગુરુ નો સંવાદ તો જો, ગુરુ કે એ તો તમારી યોગ્યતા થી થયું છે. ગુરુના વચનો ને પામીને આ તો તેતે કાળે ઉપસ્થિત બાહ્ય નિમિત્ત નું જ્ઞાન કરાવવા વ્યવહાર થી કહેવામાં, ગુરુ થી જ્ઞાન થાય એ વ્યવહાર નું વચન છે, જીનવાણી થી આત્મ જ્ઞાન થાય એ વ્યવહાર નું વચન છે. એ વ્યવહાર નો સ્વાશ્રય જ્ઞાન વડે નિષેધ કરવા યોગ છે. તો અમારે ક્યાં જવું કે આત્મામાં જવું? વિચારના યોગે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ નામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો આમ તારે તારા સ્વરૂપ નો વિચાર કરવાનો છે. નવ તત્વ નો વિચાર કર તો પાંચ એમ ન કહ્યું, છ દ્રવ્ય નો વિચાર કર તો પાંચ એમ ન કહ્યું, ચૌદ ગુણ સ્થાન ના ભેદ નો વિચાર કર તો પાંચ એમ ન કહ્યું. પામવાનો વિષય આપી દીધો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કેટલું તમને કેવું કર વિચાર તો એનો વિચાર કરવો કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું, વર્તમાન હો, બીજી કઈ વાત છે નહીં. અહીંયા ધર્મસ્થાન છે, અહીંયા આત્મકથા ચાલે છે, અહીંયા શુદ્ધ આત્માનું સ્વરૂપ શું ને એનો અનુભવ કેમ થાય, આ બે વાત છે. બાકી બધી આવે ને જાય જાણવા માટે, આવે ને જાય વ્યવહારે જાણવા માટે, એ પણ સવિકલ્પ દશા હોય તો, નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ પણ નથી. બાહ્ય બરાબર છે, આ આવી વાત સમજાય છે કઈ? અહીં કહે છે કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું હોવાથી કર્મ ના બંધને કરતું નથી. આત્મા કર્મ ના બંધને કરતો નથી, ભાવ બંધને પણ કરતો નથી, ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય છે એને પણ કરતો નથી. અરે અતિ ઇન્દ્રિય જ્ઞાન થાય એને જાણે એને પણ કરતો જાણે ખરો થાય ને ઉત્પાદ ને ઉત્પાદ પણ એને વ્યય ને વ્યય પણે જાણે પણ ઉત્પાદ ને ઉત્પન્ન કરે પર્યાય ને તો પર્યાય ઉપર દ્રષ્ટિ જાય છે, અકર્તા પણ છૂટી જાય છે. માત્ર જાણે છે, જો ખુલાસો કર્યો, માત્ર છે, માત્ર જાણે છે. જો શાસ્ત્રમાં આવે કે ચોથે ગુણસ્થાને આટલી પ્રકૃતિ સત્તામાં હોય, આટલો ઉદય હોય, આટલું વેદન એટલે અનુભવ હોય, આટલી પ્રકૃતિ બંધાય, આટલી ઉદયમાં આવે ને આટલી ની ઉદયના થાય ઇત્યાદિ, આ ગોમઠ સાધની બધી વાત કર્મની થિયરી છે, કર્ણાની ઉપર એ પણ વસ્તુની સ્થિતિ છે. હો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આઠ કર્મ આવ્યા છે, એના ઉત્તર ભેદ 148 કર્મની પ્રકૃતિ ઘાતી ના ઘાતી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવી છે. પણ એ પગ નહીં પણે જણાય છે, એની સાથે કર્મની પ્રકૃતિની સાથે આત્માને કરતા કર્મ સંબંધો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ થતો નથી. થાય તો અજ્ઞાની છે, થાય તો અજ્ઞાની છે. અને સ્વરૂપમાં ટકાય ને સવિકલ્પ દશા હોય તો એ કર્મને જાણે એમ વ્યવહારથી કહેવામાં આવે. ચાવડાભાઈ આટલી ઉદીના થાય ઇત્યાદિ પણ થાય એ તો આ બધું જે હોય તેને જાણે જ છે, કરતો નથી. અકર્તાની વાત શુદ્ધની નો ઉપદેશ વિરલ ક્યાં ક્યાં, બાકી આટલું કરો આટલું કરો આમ કરો આમ કરો આમ કરો. હા છેવટ મંદિર બંધાવો, છેવટ પ્રતિમાની સ્થાપના કરો, કરો ને કરો કે થાય ને જાણો, જાણો ને જાણો, એને જાણવાનું બંધ કરીને આત્માને જાણો, જાણો ને જાણો તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. એ તો આ બધું જે હોય તેને જાણે છે, એને કરતો નથી. હવે નજીકની ચીજ એ આવા ઉપદેશ હોય ત્યારે જ આવે, ત્યારે લોભ કશાય કઈકા વિના રે નહીં, એની લક્ષ્મી પ્રત્યેનો લોભ ઘટે એવો નિશ્ચય પૂર્વક નો વ્યવહાર યોગ ચંદુભાઈ ને કહ્યું હમણાં. નિશ્ચય પૂર્વક વ્યવહાર કષાય ની મંદતા, ક્રોધ ની, માન ની, માયા ની, લોભ ની, એને છે જે મંદતા આવે. આવો ગુરુદેવ ઉપદેશ આપતા હતા, કોઈ દિવસ મંદિર બંધાવવાનું એને કહ્યું નહોતું, પણ મંદિરો એને પણ હોય, એને પણ મેળ હોય. એમાં એનાથી ભિન્ન છે એવું એનું જ્ઞાન સવિકલ્પ ચાલતું હોય તો એને નિશ્ચયની સાથે વ્યવહારનો મેળ કહેવાય. પણ વ્યવહારમાં પક્ષ આવી જાય તો એ મેળથી છૂટી ગયો. હવે નજીકની ચીજ જે કર્મ તેના ઉદયાદિને તે માત્ર જાણે છે, કરતો નથી, તો પછી પરચીજ ને કરે એ વાત ક્યાં રહી? નજીકમાં નજીક રાગ અને કર્મ ને ન કરે તો આ રતિભાઈ આ બધી વ્યવસ્થા કરે એ કેટલા ટકા સાચી વાત છે? કઈ વાત નહીં,
એનાથી શરૂઆત મોરબી વાળા ઇન્દુભાઈ જમવા બેઠા બેઠા એક સદના નિમિત્તે કેમ ઉત્તર ગુરુદેવની પ્રભાવનામાં શું તમે રાજકોટ કરો એટલે એના અનુસંધાનમાં આપણે પુસ્તક પ્રકાશ કર્યું. ગુરુદેવનું આખું
એની પેલા જરા સાધારણ વાત કરી તો કે 100 એકત્રી લખી જો ભંગાણ ક્યાંય ન પડે. નહી પડે ગુરુદેવ ના પ્રતાપે બધું સારું થઈ ગયું. સારું દેખાવ પરથી સફળતા છે. અહિયાં શું કહે છે ધ્યાન કરવાનો છે ને એ ઉમર આવી ગયો. એવી તો ઘણી જાહેરાત હજી બાકી છો એના
ખિસ્સામાં
ગુરુદેવ નો પ્રતાપ છે. બાકી કોઈ નો પ્રતાપ હું ચંદુભાઈ ચિમનભાઈ કે દેવશીભાઈ એ બધા ગુરુદેવ ના ચરણ ની રજ એનો આપેલો માલ આ બધો છે. હા પણ બંધને ભલે ન કરે આગળ. હા પણ બંધને પાનો 123 છે, 5-7 મિનિટ બાકી છે. હા પણ બંધને એ ભલે ન કરે પણ મોક્ષ ને તો એ કરે છે ને. એકદમ સૂક્ષ્મ વાત આવી. રાગ ને ન કરે તો કઈ નહી પણ વિતરાગ ભાવ ને તો કરે કે નહીં. અલ્પ વિતરાગ ને અને પૂર્ણ વિતરાગ ભાવ ને મોક્ષ ને કરે કે ન કરે. આત્મા આત્મામાં મોક્ષ ને કરવાની શક્તિ છે કે નહીં. ધર્મ ને ન કરે આત્મા શું આ વાત ભાઈ સાહેબ? હા બીજીભાઈ બેઠા પકડ ને હડતો નથી. પકડ નાક ને હડતી નથી. આ ભીભાઈ કઠણ પડે એવું છે પણ સમજે તો ન્યાલ થઈ જાય ને કરતા બુદ્ધિ ચૂકી જાય. આ તો એકદમ સુખ વાત આવી. હા દાંત પડાવા આવે કે દાંત પાડી શકાતા નથી ભીભાઈ થી તો પણ દાંત પડાવા અહિયાં કે ગાદી ઉપર બેસીને કે ભીભાઈ દાંત પાડી શકતા નથી તો પણ જઈને કે સાહેબ એક દાંત દુખે છે જરા પાડી દેજો. જેને સમજણ છે એને કરતા બુદ્ધિ લાગુ પડતી. એ તો ભાષાનું કામ છે, ભાવનું કામ જુદું અંદર કામ કરે. હા પણ બંધને એ ભલે ન કરે. કિશોરભાઈ જરા ટમકું મૂકું. હા પણ બંધને એ ભલે ન કરે. રાગ ને કરે તો જીવ દુખી થાય. માટે રાગ નું કરવું તો ન હોય આત્માના સ્વભાવમાં. એ તો સમજી શકાય છે. રાગ કરે તો દુઃખી થાય પણ મોક્ષ કરે તો અતિન્દ્રિય આનંદ પૂરો આવે. કે એને કરે કે નહીં જેના ફળમાં આનંદ આવે એવા પરિણામને આત્મા કરે કે ન કરે. પેલા કાંતિભાઈ એમ ના પડે છે. સતીભાઈ ના દીકરા કાંતિભાઈ ના પડે. આ બંધને એ ભલે ન કરે, સુખનું વાત છે, પણ આવા દિવસોમાં તો સૂક્ષ્મ વાત હોય ને, પણ મોક્ષ ને તો એ કરે છે કે નહીં કરે છે ને? ના હવે માગણી થાય છે કે સૂક્ષ્મ આપો, પંડિતો જાય છે ને બહાર વાંચવા, એમાં એમ સાંભળ્યું કે હવે અમને સૂક્ષ્મ વાત કરો, પણ કે નવા આવે છે ને એના માટે અમે નવા નથી, અમે જૂના છીએ, અમને સૂક્ષ્મ વાત જોઈએ છે, માગણી કરે એમ. અન્ય મત માં આવે ને કે હવે આત્માની વાત કરો, વાર્તા વાર્તા અમારે સાંભળવી નથી, એમાં આપણામાં પણ હવે ગુરુદેવ ના પ્રતાપે બહેનો ને ભાઈઓ ઘણા તૈયાર થઈ ગયા જીના. હા, સૂક્ષ્મ વાત માંગે છે. શું કહ્યું કે રાગ ને ન કરે, બંધ ને ન કરે, પણ મોક્ષ ને તો કરે ને.